પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈ નું પ્રવચન.
શિષ્ય એટલું કહ્યું કે આ રાજદ્વેષોના પરિણામ, ક્રોધાદિના પરિણામ, એ અજ્ઞાનના પરિણામ ને અજ્ઞાન તેની દુઃખના પરિણામ એ વિભાવ ભાવ હોવાથી ટળી શકે છે. શરીરમાં તાવ આવ્યો હોય તો એને શ્રદ્ધા છે કે આ બે ચાર દિવસ નો મહેમાન તાવ નીકળી જશે, વૈદ્યરાજ પાસે જાતો ની દવા લેશો તો તાવ તાવ જશે એમ શ્રદ્ધા રાખીને વૈદ્ય પાસે જાય છે કે તાવ રહેશે એમ સમજીને જાય છે. શ્રદ્ધા રાખે કે આ તાવ છે ને એ શરીર ની દુર્બળ અવસ્થા નથી પણ વિકૃત અવસ્થા છે, અને વિકૃત અવસ્થા વિભાવ હોય તો ચડી શકે છે. એ એમના શિષ્ય પત્યું છે, અનાદિકાળથી થઈ રહ્યા છે અને એના ફળમાં મને દુઃખ આવી રહ્યું છે ચાર ગતિનું, પણ એ વિભાવ છે, ઢળી જશે, ઢળી શકે છે. પાણી વેલું છે એ સ્વચ્છ થઈ શકે છે, તેનું તો કેટલું ઠીક છે, પણ આ વેલું પાણી છે એ સ્વચ્છ કેમ થાય એની વિજય હું જાણતો નથી. ત્યારે જાણતા છીએ તો ફટકડી નાખતા મેળવી થઈ જાય અને સ્વચ્છ પાણી પ્રાપ્તિ બને છે. એમાં શિષ્ય એટલું તો કહ્યું છે કે આ સંસારના ભાવો દુઃખદાયક ભાવો છે, પરાધીન વિભાવો થી કરી
કલાક ઊંધું કરજો
છોકરા જીવનો પ્રશ્ન છે કે અમારા જેવો કોઈ સુખી નથી, એ પ્રશ્ન છે. ધ્યાન થી બરાબર સાંભળે શાસ્ત્ર કે ના અનાદિ નો અપ્રતિ બુદ્ધિ અજ્ઞાની છે, એનું અજ્ઞાન કેમ ટળે એના નિમિત્તે આ શાસ્ત્ર ની રચના થયેલી છે. દાખલાનો અર્થ, જ્ઞાની વિચારે છે કે જ્ઞાની એટલે કે સૂક્ષ્મ જ્ઞાન જેની પાસે છે, અથવા જેને મનવાળું પ્રાણી છે, જેને વિચારવાની શક્તિ તો પ્રગટ થઈ ગઈ છે. એકેન્દ્રી બે ઇન્દ્રી જીવ તો કઈ વિચારી શકતો નથી. વિચારવાની શક્તિ મનવાળા પ્રાણીમાં છે, અને એ વિચારી શકે છે કે હિતરૂપ ભાવ શું, અહિતરૂપ ભાવ શું, ગ્રહણ કરવા યોગ છે ને શું છોડવા યોગ છે, એવું માનસિક જ્ઞાન વડે વિચાર કરી શકે એને જ્ઞાની એટલે સૂક્ષ્મ જ્ઞાન વાળો જે કહેવામાં, એ જ્ઞાની વિચારે છે કે નિશ્ચયથી હું એક છું. નિશ્ચયથી એટલે ખરેખર મારા આત્માનો જે સ્વભાવ છે એ અનાદિ અનંત એક રૂપ છું. જે અનેક રૂપ ભાવો થાય છે, નવ તત્વના ભેદોના પ્રકારો પડે છે, કે ચાર ગતિના પ્રકારો પડે છે, કે ચૌદ ગુણસ્થાનના ભેદો થાય છે, એ હું અનેક પણ મારામાં નથી. હું તો અનાદિ અનંત એક છું. અનેક પણ છે તે વ્યવહાર નહીં નો વિષય છે, અને હું એક છું તે નિશ્ચય નહીં નો વિષય છે. નિશ્ચય નહીં વસ્તુના યથાર્થ સ્વરૂપને બતાવે તેનું નામ નિશ્ચય નહીં છે, અને સંયોગ અને સંયોગી ભાવનું જ્ઞાન કરાવે એનું નામ વ્યવહાર નહીં છે. એ વ્યવહાર નહીં નો નિષેધ કરનાર નિશ્ચય નહીં છે. આ વ્યવહાર નો નિષેધ, હા વ્યવહાર નો નિષેધ કરવો પડશે. જો તારે ભેદ જ્ઞાન કરીને આત્માનો અનુભવ કરવો હોય તો એ પરિણામ મારા નથી, મારામાં નથી, એનો હું કરતા નથી. ખરેખર હું એનો જ્ઞાતા પણ નથી. હું તો જ્ઞાયક નો જ્ઞાતા, અને જ્ઞાયક નો જ્ઞાતા થતા એ પરિણામ પણ હું જ્ઞાતા થઈ જઈશ. પણ પેલામાં પેલું કામ તો મારે જ્ઞાયક નું જ્ઞાતા થવું છે. પરનો જ્ઞાતા થવું એ મારું કામ, કેમ કે પરને જાણતા અનંત કાળ ગયો, કઈ સુખ નો છાંટો આવ્યો, જ્ઞાને ન થયું ને સુખે ન થયું. માટે આચાર્ય ભગવાન સમજાવે છે, જ્ઞાની એટલે કે જે માનસિક જ્ઞાન વડે આત્માના સ્વભાવનો વિચાર કરે છે, હજી વિચાર કરે છે, વિચાર કરીને નિર્ણય કરશે, નિર્ણય કરીને અનુભવ કરીને મોહનો નાશ કરશે. એક ગાથા બસ છે, હું એક છું અનાદિ અનંત, અનેક પણું એ મારું સ્વરૂપ નથી, એ બધા સ્વાંગ છે. અનેકપણાના જે સ્વાંગ છે, સ્વાંગ એ મારો સ્વભાવ નથી, એ તો સ્વાંગ તો વિભાવ છે, નીકળી જાય છે. હું તો એક અનાદિ અનંત એક છું. ભલે ચાર ગતિ ને 84 લાખ જન્મમાં ભટકે અને ઘણા સ્વાન ધારણ કરે, તો પણ આત્મા પોતાનો એક પણ ખોટો નથી. અને ચાર ગતિ રૂપે થતો અને 84 લાખ યોની રૂપે થતો, એક પણ છોડે નહીં, એક પણ કાયમ રહે, અને પરિણામ થી જોવા જાય તો અનેક પણ દેખાય છે, પણ પરિણામ થી જોવા જાય તો પરિણામ દેખાય છે. ભગવાન આત્મા દ્રષ્ટિગોચર થતો નથી. માટે અનેક પણાના જ્ઞાન ને પણ છોડીને, અનેક પણામાં આત્મબુદ્ધિ ને છોડીને વાત ઊંચા પ્રકારની છે. અનેક પરિણામ જણાય છે ને, તો એ અનેક પરિણામ નું પરિણામ છે, એમાં હું આત્મબુદ્ધિ છોડું છું. હું તો એક છું, હું અનેક નથી. અનેક પણાનો નિષેધ કરનાર એનું નામ નિશ્ચય નહીં છે. અનેક પણ પરિણામ થી જોવામાં આવે તો છે, હો ભલે હો, પણ હું મારું એક પણ છોડીને હું અને કોણે થાવ એમ ત્રણ કાળ માં બનવાનું. એમ કે હું એક પણ છોડીને અનેક કોણે થાવ તો અનેક પણ તો નાશવાન સમય સમય છે તો મારો નાશ થઈ જાય, પણ અનેક પણાના નાશ થવા છતાં હું તો અવિનાશી એક રહેલો છું. હું મારું એક પણ છૂટતું નથી, જે એક પુણે રહેલો છે તે હું છું. એમ પ્રથમ સાંભળીને જે વિચાર કરે છે, વિચાર કરીને વિચાર પૂર્વક સ્વતંત્રપણે નિર્ણય કરે છે, અને નિર્ણય કર્યા પછી જે નિર્ણય કર્યો એમાં ઉપયોગ ને જોડે છે, ત્યારે એને અનુભવ થઈને બોલો નાશ. બીજું, નિશ્ચય થી હું શુદ્ધ છું, નિશ્ચય થી હું શુદ્ધ છું. કોણ વિચારે છે? આ વિચારે છે, વિચાર કરીને નિર્ણય કરે છે, નિર્ણય કરીને અનુભવ કરીને સમ્યક થશે. એવું જીવ છે આ. વિચાર કરીને નિર્ણય કાલુ પણ નથી રાખતો, વિચાર કરે છે અને કરીને નિર્ણય કરે છે. જેવું સ્વરૂપ છે ગુરુ બતાવે છે એવું નિર્ણય કરે છે, નિર્ણય કરીને પછી પ્રયોગ કરે છે. એમાં બીજો બોલ છે કે હું શુદ્ધ છું. એમ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની વર્તમાન માં અનુભવ થવા પહેલા, નિર્ણય થવા પહેલા સાંભળીને ગ્રહણ કરીને વિચારે છે કે હું ત્રણેય કાળ શુદ્ધ છું. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે, પરિણામ માં શુદ્ધતા છે, પરિણામ માં શુદ્ધતા, પણ અશુદ્ધતા તો આશ્રવ તત્વ ની છે. હું તો જીવ તત્વ છું, માટે હું તો અનાદિ અનંત શુદ્ધ છું. હું અશુદ્ધ છું એમ તો માને તો આશ્રવ ને જીવ માન્યો. અશુદ્ધતા આશ્રવ ની છે, અશુદ્ધતા જીવ ની, ત્રણ કાળ માં હોય શકે નહીં. જીવ કોઈ કાળે અશુદ્ધ થાય નહીં, થયો નહીં, થશે નહીં. માને ભલે નહીં અશુદ્ધ થઈ ગયો, માને પાણી વહેલું છે, પાણી વહેલું છે માને, પણ પાણી વહેલું થઈ શકે નહીં. પાણી તો ત્રણેય કાળ અતિ નિર્મળ ને સ્વચ્છ રહેલું છે. મલિનતા છે એ કસંચિત પાણી ની પર્યાયી છે, અને સવાલ દ્રષ્ટિ થી જોવામાં આવે તો એ મલિનતા માટી ની છે, પાણી ની નથી. આ ટાઈમ કાઢવો પડશે કલ્યાણભાઈ, આના માટે થોડો ટાઈમ નીકળતો હોય પણ વિશેષ. હું શુદ્ધ છું ત્યારે અત્યારે વર્તમાનમાં ત્રણેકા જો એની એની વિચારધારા આત્માના સ્વભાવ તરફ જઈને એ શુદ્ધ છું એમ કે છે. વર્તમાન પરિણામ ઉપર નજર નથી અત્યારે, એની નજર ફરી ગઈ છે. પરિણામમાં ભલે વિદ્યાર્થીઓની અશુદ્ધતા હોય, પૂરી અશુદ્ધતા હોય, બિલકુલ નથી શુદ્ધતા પ્રગટ થઈ નથી, પરિણામ માં શુદ્ધતા પ્રગટ થઈ નથી. આવું છે ત્યારે અશુદ્ધતા ને લક્ષ્ય માંથી કાઢી નાખીને આશ્રવની અશુદ્ધતા, એ અશુદ્ધતા આશ્રવ ની છે. હું તો ત્રણેક શુદ્ધ છું, હું તો જીવ છું ને હું ક્યાં આશ્રવ છું? આશ્રવ એ મારી ચીજ નથી, જેમ દેહાદી અજીવ એ મારી ચીજ નથી, એમાં સહયોગી ભાવ પાડોશ માં થાય છે મારાથી બહાર. હું તો બંગલામાં બેઠો છું, બહારના ભાગમાં આશરો થાય છે, મારા સ્વભાવમાં આશરો બેસી શકતા નથી. હું ત્રણેકાળ શુદ્ધ છું. ભાઈ ધર્મ કરવો હોય તો જરા વીર્ય જોશે, વીર્ય બળવાન વીર્ય જોશે, ભેગે ભેગે નહીં હાલે. આત્માના એક આત્મા કે ના બે પડખા છે, એક સામાન્ય પડખું, એક વિશેષ પડખું. સામાન્ય ને તત્તું પડખું દ્રવ્ય સ્વભાવ કહેવામાં આવે, અને વિશેષ પડખું પરિણામ જે પ્રગટ થાય ને નાશ થાય, પ્રગટ થાય ને નાશ થાય. એક તળતું ને એક ટકતું, ટકતું પડખું જીવ તત્વ છે, અને તળતા ના નવ ભેદ છે, તળે પરિણામ નવ ભેદ છે. એમાં જે ટળે તે હું નહીં શકે તે હું, અને જે અશુદ્ધ થયું છે તે મારું તત્વ જ નથી, હું તો શુદ્ધ રહ્યો છું. ના દેલું વર્તમાનમાં પરિણામમાં અશુદ્ધતા હોવા છતાં અને શુદ્ધતાનો અનુભવ થવા પહેલા હું શુદ્ધ છું એમ વિચારે છે. બીજો બોલ, હું મમતા રહીશ છું. ત્યારે જે વર્તમાનમાં પરિણામમાં મમતા છે, પરિણામમાં મમતા ઉભી થાય છે કે આ કુટુંબ મારું, દીકરો મારો, આ ઘર મારું, વિગેરે વિગેરે, પરિણામમાં જયારે મમતા પ્રવેશ થાય છે ત્યારે આત્મા નિર્મમત રહેલો છે. સમય એક, બે ભાવ એક સાથે રહેલા હોવા છતાં પણ એક ભાવમાં બીજા ભાવનો અભાવ રહે છે. આ બે આંગળી છે ને, તો બે બે પડી ક્યારે સિદ્ધ થાય કે એકમાં બીજાનો અભાવ, ત્યારે બે તત્વો સિદ્ધ થાય. બે આંગળી એમ એક જીવ તત્વ અને એક આક્રમ તત્વ, બે તત્વ ભિન્ન છે. પરિણામમાં મમત્વ ઉભું થાય છે, એ આક્રમ તત્વ છે, જીવ તત્વ નથી. જીવ એનાથી જુદો છે, જીવ તત્વ છે. ત્રણેય કાળ ને મમત્વ છે, મમતાથી રહી એક છું, શુદ્ધ છું અને નિર્મમત્વ છું. આ પરિણામમાં મમતા છે, એના નાશનો ઉપાય શું? કે હું નિર્મમત્વ છું, એ પરિણામના નાશનો ઉપાય છે. મમતા કેમ તળે, મમતા કાવી કેમ તારે? તો મારામાં મમતા થાય છે એ વાત છોડી દે, હું નિર્મમત્વ છું, હું તો નિરાગી પરમાત્મા વર્તમાનમાં છું. મમત્વ રૂપે હું ત્રણ તાળમાં એક સમય માત્ર થતો નથી, ને જે મમત્વ રૂપે થાય છે તે હું નથી, તે પરિણામ છે, આશ્રમ છે. મમતા આશ્રમમાં હોય, જીવમાં મમતા ન હોય. ત્યારે આ મમતા તો જીવ કરે છે, જીવ કરે છે કે જીવના પરિણામમાં થાય છે. મમતા થાય છે જીવમાં થાય છે, જીવના પરિણામમાં થાય છે. જો જીવમાં મમતા થતી હોત, સમજો, જો જીવમાં મમતા થતી હોત ભાઈ, તો મમતા નો કોઈ નાશ, તો કોઈને મોક્ષ ન થાત. જીવમાં મમતા થતી નથી. પંડિતજી, વાત તો એ વેદી પ્રતિષ્ઠા કા નિમિત્તે તો વાત સમજવી જોતી હૈ. નહીં ક્યાં એ ભેદ વિનાને સમય માત્ર મમત્વ અને મમત્વ કે બીજ ને ભેદ વિજ્ઞાન હૈ. પરિણામ ને મમત્વ હૈ ઉસ ટાઈમ, એ વખતે હું તો નિર્મમત્વ છું. આત્મા મમતા કરે છે, ખોટી વાત, 100% ખોટી વાત છે. આત્મા મમતા કોઈ બી કરતો જ નથી. શું કહ્યું? જરા એવું કહે ને કે જરા કઠિન શબ્દ કહેવામાં આવે ને ત્યારે ઉભો થાય, ત્યારે ઉભો થાય. અત્યાર સુધી તો એમ સાંભળીએ છીએ કે આત્મા મમતા કરે છે ને આત્મા કઠિન થાય. આત્મા મમતા કરતો નથી ને આત્મા દુઃખી થતો નથી. એક સમય માત્ર દુઃખી થતો નથી. આત્મા કેને કહેવાય? આત્મા તો નિર્મમત્વ સ્વભાવથી ભરેલો છે અને સુખનો સાગર છે ભગવાન આત્મા. હા, પરિણામમાં મમતા થાય છે એ વ્યવહાર ને ઉપચાર થી, એ જીવમાં મમતા થાય છે મમતા સભન કરે છે. મનુષ્ય તે જીવ, મનુષ્ય તે જીવ કોણ છે? વ્યવહાર નહી કહે છે કે મનુષ્ય તે જીવ. મનુષ્ય કોઈ બી જીવ થઈ શકે જ નહીં. મનુષ્ય તો યથામાન જાતિ દ્રવ્ય પર્યાય અથવા તો એ હૃદય ભાવની યોગ્યતાના પરિણામને મનુષ્ય ગતિ કહેવામાં ગતિ છે ભિન્ન પરમાત્મા છે, ગતિ પછી આત્મામાં કેવી ચાર ગતિ આત્મામાં ચાર ગતિ આત્મામાં નથી. અરે મમત્વ ના પરિણામ જોડે બાજુમાં પાડોશમાં થાય છે એ ખબર છે મને, મને ખબર છે કે મમતા પાડોશમાં બાજુમાં થાય છે. પણ જ્યાં હું આ મારા આત્મા ની સ્વભાવ ની સમીપે જઈને જોઉં છું તો હું તો ત્રણેય કાળ ની મમત રહેલો છું. એક સમય તો મમતા રૂપે પરંતુ નથી આત્મા. એ વાત કે છે કરુભાઈ આગળ જરા એના કામ આપશે કેમ આત્મા ની મમત રહી ગયો છે એના જેનું એનું કારણ આપશે. અત્યારે જ્ઞાન દર્શન થી પૂર્ણ છું એમ તું વિચાર વિચારી નિર્ણય કર અને કરેલા નિર્ણય પ્રમાણે તને અનુભવ થશે. એ નિર્ણય તું કરીશ ને એવો તને અનુભવ થશે. નિર્ણય તો સાચો કઈ તો કોઈ કાળે મમતા નો ભાવ ન થઈ શકે માટે ભગવાન આત્મા નિર્મમત્વ ના અધીન રહેલો છે. એનું અવલંબન લેતા પરિણામ માં મમતા નો ભાવ થઈ જાય છે. પરિપૂર્ણ છે સૂક્ષ્મ ભાવ મારો નથી, મારું લક્ષણ નથી. સૂક્ષ્મ ભાવ એ પરિણામ નું લક્ષણ છે, અપૂર્ણતા એ પરિણામ નું લક્ષણ છે અને પૂર્ણતા તે મારું લક્ષણ છે. હું તો વર્તમાન માં પરિપૂર્ણ છું. એક વખત દ્રષ્ટિ ફેરવી એવો સ્વભાવ છે અને દ્રષ્ટિમાં આવશે. અનુભવી એ છે કે અમને દ્રષ્ટિમાં આવ્યો છે અને તને પણ આવું દ્રષ્ટિમાં જ્ઞાન સંધાનમાં અત્યારે આવશે. પરિપૂર્ણ પરમાત્મા ના દર્શન થશે. હું અપૂર્ણ છું એ મિથ્યા માન્યતા તારી છૂટી જશે. અપૂર્ણતા નું જ્ઞાન લઈએ છે. પૂર્ણતા નું શ્રદ્ધાન ને અપૂર્ણતા નું જ્ઞાન થશે પણ અપૂર્ણતા નું શ્રદ્ધાન નહીં આવે. આ તો મૂળ વાત છે. આ તો હું પૂર્ણ છું એવું શ્રદ્ધાન ને જ્ઞાન થયું સાથે સાથે હું વર્તમાનમાં પર્યાય થી જોઉં, પર્યાય ધર્મ થી જોઉં છું તો વર્તમાન માં પરિણામ માં અપૂર્ણતા છે. પણ પરિણામ તો એક સમય ના નાશવાન છે. હું તો અવિનાશી છું. આમ જોઉં તો અપૂર્ણતા દેખાય છે, આમ જોઉં તો પૂર્ણતા દેખાય છે. આમ જોઉં તો અનેકતા દેખાય છે, આમ જોઉં તો એક થોડું દેખાય છે. આમ જોઉં તો અશુદ્ધતા દેખાય છે, આમ જોઉં તો શુદ્ધતા દેખાય છે. આમ જોઉં તો મમતા દેખાય છે, આમ જોઉં તો ત્રિમમત્વ સ્વભાવ દેખાય છે. આમ જોઉં તો અપૂર્ણતા દેખાય છે જ્ઞાન દર્શન. આમ જોઉં તો આ પરખું ફેરવી ને એક વાર જો પર્યાય ને જોવા ઉભો રહ્યો. પર્યાય નું કરવું ને પર્યાય નું જાણવું બે પર્યાય દ્રષ્ટિ છે. પર્યાય સ્વયં થાય છે ને કરે કોણ અને પરિણામ ને એકાંતે જાણવા રોકાતા એને દ્રઢ સ્વભાવ લક્ષ્મણ તો પરિણામ નું કરવું મારા સ્વભાવમાં નથી અને પરિણામ નું જાણવું પણ છોડીને હું તો જાણનાર ને જ્ઞાયક ને જાણી લઉં. આ એક અદ્વિતીય ચક્ષુ બહાર આવ્યું છે. ગુરુદેવ ને વ્યાખ્યાન ત્રણ વ્યાખ્યાન એની બુક બહાર પડી ગઈ છે. આ અદભુત છે. 320 ગાથા એક એમાં ચક્ષુ નો દ્રષ્ટાંત અકારક ને અવેદક અને આમાં ચક્ષુ નો દ્રષ્ટાંત ૧૧૪ ગાથા છે પ્રવર્તન સાર ની. એમાં આચાર્ય ભગવાન કે છે તે તું પર્યાચિત નહીંની ચક્ષુ સરોથા બંધ કરી દે, તારા પરિણામ ને જોવાનું સરોથા બંધ કરી દે, અને દ્રવ્યાર્થિક નહીંના ચક્ષુ ગાળેલા ચક્ષુ વડે દ્રવ્ય સ્વભાવ ને જો. એવી અદભુત ગાથા છે. એ વાત કહે છે કે તું આમ જોઈ રહ્યો છો ને, આમ જોઈ છો, આમ જોઈ ને આમ જોઈ, આમ જોઈ ને આમ જોઈ. હવે કે છે કે આની આમે તે જોયું નથી, અને અહીંયા જોઈને આમ આમ કરી રહ્યો. હું આવો છું, આવો છું, ક્રોધી માની માય મમતા મારામાં થાય, આગ મારામાં થાય, દુઃખી હું છું. આમ જોયા કરે, આમ જોઈને, આમ જોઈને ઉભો દે તો આમ જોઈને આ પાડે કે હું આવો છું, આવો છું, આવો છું, આવો છું, આવો છું. જોયે છે ને આ પાડે, જોયે છે ને આ પાડે. આમ પરિણામ તરફ અનાદિકાળથી એનું લક્ષ્ય દ્રવ્ય ને તો જોતો પરિણામ ની સ્થિતિ છે ને. આ શુભ ભાવ છો, પરિણામ ના સદભાવ વખતે ભગવાન આત્મા ના દર્શન થશે. કેમ કે પરિણામ નું લક્ષ છૂટશે ને દ્રવ્ય નું લક્ષ હશે, તો જેનું લક્ષ હશે એટલું જણાશે. આનું લક્ષ છૂટી ગયેલું તો જણાતું પણ એનો સ્વામી પણ ગયો, ને કરતા બુદ્ધિ ગઈ ને જાણવાનું પણ સમય માટે માનવું. એક વાર તારા સ્વભાવ ને તો ન્યાલ, તારી પાસે પરમાત્મા બિરાજમાન છે, અંદર ચૈતન્ય પ્રભુ બિરાજમાન, ચૈતન્ય દેવ બિરાજમાન છે. એક વખત શુદ્ધાત્મા ના જેને દર્શન થાય છે એને અલ્પ કાળ માં મુક્તિ થાય. થાય ને થાય, ઘણું કર્યું, બધું કર્યું, પણ એક કેવળ શુદ્ધાત્મા ને જાણ્યો, જે સ્વરૂપ સમજ્યા વિના પાયો દુઃખ અનંત. શું કહ્યું? આ અનંત દુઃખ નું કારણ કયું? શ્રીમદજી એક અવતારી પુરુષ નાની થઈ ગયા છે, બે લીટી ની જરૂર નથી, એક લીટી તો બસ છે. જે સ્વરૂપ સમજ્યા વિના પાયો દુઃખ અનંત, આ ચાર ગતિ નું દુઃખ તને જે આવે છે એનું મૂળ કારણ શું? કે પોતાનું નિજ સ્વરૂપ એને જાણ્યું નહીં, અનુભવમાં લીધું નહીં. આ જાણવા જેવું છે એવી રુચિ પણ કરી નથી. જો આ જાણવા યોગ છે અને આત્માને જાણતા જ મારો છુટકારો થાય, તો એ જરૂર જાણવાનો પ્રયત્ન કરે, અને પ્રયત્ન કરતા આ ભાવમાં આત્મદર્શન થઈ શકે છે. હું જ્ઞાન દર્શન થી પૂર્ણ છું, તે સ્વભાવમાં રહેતો, તેમાં તે ચૈતન્ય અનુભવમાં લીન થતો, અનુભવ લક્ષ્ય પ્રતીક, અનુભવ અનુભવ એટલે ચારિત્ર લક્ષ્ય કે જ્ઞાન ને પ્રતીક એટલે શ્રદ્ધા. શ્રીમદે ઘણું કહ્યું છે એને, પણ એ પ્રત્યક્ષ જ્ઞાની ના યોગ સિવાય પરોક્ષ જ્ઞાની ના ભાવ પણ પકડી શકાતા. વર્તમાનમાં પંચમ કાળમાં મોહ નો ઉક્ષય કરું છું. આવા સ્વભાવ નું અવલંબન લેતો, એનો લક્ષ કરતો, એનો અનુભવ કરતો, એમાં લીન થતો, આ મોહાદી નો નાશ કરો. હવે ટીકા, એક તરફ જોઈ રહ્યો છે, બીજી તરફ જો, અને જોવાની જોવાનું જ્ઞાન તારી પાસે છે. એક તરફ તું જોઈ રહ્યો છો ને વ્યવહાર નહીં થી ભેદ લે ને પરને, પણ આત્માને જોવાનું પણ જ્ઞાન તારી પાસે. જો એને જોવા જાય તો જ્ઞાન એને જોનારું પ્રગટ થઈ જશે. પણ એ જ્ઞાન મારી પાસે નથી, કેમ હું આત્માને દર્શન કરું? કોણે કહ્યું તારી પાસે નથી? તારી પાસે શુદ્ધ જ્ઞાન છે. શુદ્ધ જ્ઞાન ના બે ભેદ નિશ્ચય ને વ્યવહાર, ભગવાન આત્મા ની પ્રતિ થાય, ઇન્દ્રિય જ્ઞાન રોકાય જાય ને અતિન્દ્ર જ્ઞાન પ્રગટ આ કાળે થાય. સતીભાઈ વિશ્વાસ ભગવાન પ્રભુ વર્તમાન માં પરિપૂર્ણ નજર અપૂર્ણ અપૂર્ણ મમત્વ ના પરિણામ ઉપર નજર રાખીશ તો કોઈ મમત્વ સવાલ દ્રષ્ટિ ગોચર નહીં થાય. નજર ફેરવી નાખ, આ નજર બંધી નો ખેલ છે. આ ખેલ તો સમ્યક દર્શન પ્રગટ થઈ જશે. બધા કહે છે ને કે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એની વિધિ શું? ગાથા નંબર 74 ભગવાન તો ભીલ ભૂલો ભૂલ કરતા કરતા ધર્મ થાય. ભગવાન તો ભીલ ભૂલો એ તો વિખ્યાત તારો દ્રઢ થાય કે તને ખબર નથી, તને ખબર પરિણામ આવે કે આત્મા ને જાણતા જાણતા હે બુદ્ધિ જણાય તેને જાણેલો વિજ્ઞાન કહેવામાં હું આ આત્મા જો વિચાર કરે છે હો અનાદિ અપ્રતિભૂત અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જે છે એને પ્રશ્ન કર્યો છે કે પ્રભુ આ દુઃખ છે એની નિવૃત્તિ કેમ થાય? આ મારા ભાગમાં દુઃખ જ ભોગવવાનું છે કે ના? કોણે કહ્યું દુઃખ ભોગવો એ તારો સ્વભાવ નથી? ત્યારે દુઃખ તો ભોગવું છું કે હું દુઃખ ભોગવું છું એ જ દુઃખ નું કારણ છે. હું દુઃખ નો અભોગતા છું એ દુઃખ ના નાશ નો ઉપાય છે. આમ વાત કઈ જીવી નથી, આત્માની વાત છે. આજે સાંભળે કે કાલ સાંભળે, પણ સાંભળવી તો આત્માની વાત પડશે. જો છુટકારો કરવો હોય સંસાર તો હા પરાધીન સવારે ઉઠે ત્યાં પાણી જોઈએ ને બરફ જોઈએ ને ચા જોઈએ ને દુખવા જોઈએ ને સ્નાન કરવા માટે પાણી જોઈએ સ્વાધીનતામાં સુખ છે. એ સ્વાધીન સુખ અને આયુ જાય ની અવિનાશી સુખ એ કેમ પ્રગટ થાય? મોક્ષ નો માર્ગ કેમ પ્રગટ થાય એની વિદ્યામાં બતાવે. હું આ આત્મા, હું આ વર્તમાન માં આ આત્મા, તે આત્મા ની આ આત્મા ની વાત ચાલે છે. પંચ પરમેશ્વરી ના આત્માઓ નો નિર્ણય કરવાનો નથી, હું મારો નિર્ણય કરું. હું આ આત્મા વિદ્યમાન, આ વિદ્યમાન આત્મા પ્રત્યક્ષ અખંડ અનંત ચિન્હ માત્ર જ્યોતિ. શું કે છે મંત્રો છે હો, વિખ્યાતો ના ઘેર ઉતરી જાય એવા મંત્રો છે, વેદ જ્ઞાન ના મંત્રો. એ છે કે હું આ આત્મા પ્રત્યક્ષ છું, પરોક્ષ એ આત્માનો સ્વભાવ નથી. હું તો વર્તમાનમાં પ્રત્યક્ષ છું. પ્રત્યક્ષ થાય એવો જ મારો સ્વભાવ છે. આત્મા પોતાના જ્ઞાનમાં પરોક્ષ રહી જાય એવો આત્માનો સ્વભાવ જ નથી. પ્રત્યક્ષ થાય એવો સ્વભાવ છે. હું આત્મા પ્રત્યક્ષ વિશેષણ પરોક્ષ નો પરિહાર કર્યો. આત્માનો સ્વભાવ પ્રત્યક્ષ છે, પરોક્ષ નથી. પરોક્ષ એ બીજી ચીજ નો સ્વભાવ છે. મારો સ્વભાવ પરોક્ષ છે એ બીજી ચીજ નો સ્વભાવ છે, મતિ જ્ઞાન નો. મારો સ્વભાવ હું તો પ્રત્યક્ષ છું વર્તમાન. અને પ્રત્યક્ષ થાઉં એવો જ મારો સ્વભાવ, પરોક્ષ રહું એવો મારો સ્વભાવ જ નથી. પછી કહે છે હું અખંડ છું. આજે ખંડ જ્ઞાન સૂક્ષ્મ નું ખંડ જ્ઞાન અને મારી ચીજ નથી. ખંડ જ્ઞાન એ પારકી ચીજ છે. હું તો અખંડ છું. અનંત છે ને માત્ર બે હદ સામર્થ્યથી ભરેલો જ્ઞાન અને દર્શનમય આત્મા છું. અનંત બે હદ મારું સામર્થ્ય ને માત્ર જ્ઞાન માત્ર મારો સ્વભાવ બે હદ. આ કેવળ જ્ઞાન ની પર્યાય ની વાત નથી. આ તો ત્રિકાળી સામાન્ય એકરૂપ જીવ તત્વ ની વાત ચાલે છે. કેવળ જ્ઞાન છે મોક્ષ તત્વ છે. હું જીવ તત્વ છું. મોક્ષ તત્વ પણ મારો નથી. હું તો મારો તો આત્મા છે. કેમ કે મોક્ષ તત્વ સાપેક્ષ નાશવાન પર્યાય છે. જાણવા લાયક છે પણ આગળવા લાયક હજી કુંડ ને આદરવો છે. ગજબ ની વાત કરે છે જગત ના જો શું થાય. જ્ઞાની નો યોગ ભયો ની જ્ઞાની નો યોગ હતો ત્યારે અભિમાન છોડીને એની પાસે ગયો ની અને જ્ઞાની ચાલ્યા ગયા. ઓળખાણ કરી મુશ્કેલ. જ્ઞાની ની ઓળખાણ કરી એ પણ મુશ્કેલ છે. એ તો કોઈ અતિ આસન ભવ્ય જીવ હોય મનુષ્ય એની આંખ ઓકી શકે બીજો ઓકી શકે. અખંડ અનંતથી માત્ર બે અર્થ સામર્થ મારા માંથી કેવો જ્ઞાન ની પર્યાય કેવો દર્શન ની પર્યાય સાદી અનંત કાળ એમાંથી નીકળ્યા કરે તો પણ ખજાને ખોટ આવે નહી. બે અર્થ સામર્થ્ય ભરેલો મારો આત્મા. હીરાની ખાંડ તો ખૂટી જાય પણ આ ચેતન ની ખાંડ ખૂટે નહી. અનંત બેહદ સામર્થ્ય માત્ર જ્ઞાન માત્ર જ્યોતિ. જ્યોતિ એટલે સ્વ અને પર ને જાણવાનો સ્વભાવ છે પણ કરવાનો સ્વભાવ નથી. અનાદિ અનંત આ સંવને જાણે મોક્ષ ના પરિણામ તો સાદી શાંત છે. સાદી શાંત એટલે આદિ એટલે ઉત્પન્ન થાય ને નાશ થાય. સમયે ઉપજે ને તે સમયે નાશ થાય. સાદી શાંત કહેવાય. સંસાર અનાદિ શાંત છે. મોક્ષ ની પર્યાય સાદી અનંત છે. સમુચય રૂપે એક એક સમય ના પરિણામ થી જોવામાં આવે તો પરિણામ માત્ર સાદી શાંત છે. પ્રગટ થાય ને નાશ થાય. હું તો અનાદિ અનંત છું. આ સાદી શાંત દેખાય છે ને ઉપજે ને વિશે ઉત્પાદને જઈ એ મારું સ્વરૂપ નથી. હું ઉપજતો નથી ને નાશે થતો નથી. અવિનાશી હું છું. અનાદિ અનંત જેની આદિ નથી ને જેનો કોઈ સંયોગ થી જે આત્મા ઉપજે ની અને જે સંયોગ ના વિયોગ થી નાશ ન થાય એને અનાદિ અનંત સ્વભાવ કહેવામાં. વેપારી ને ટાઈમ ન મળે ફરમાવતા હતા વેપારી ને તારીખ નો ચોવીસ કલાક પાપ ના ધંધા માંથી નબળો થાય ને ધર્મ કરવો છે. અને આડે અવળે ઠેકાણે ગોઠવાય જાય તો રૂટારા એને મળી એ ધર્મ ના નામે. આ ધર્મ એટલે વસ્તુ નો સ્વભાવ. ધર્મ કોને કહેવાય? ઊંઘ ના પરિણામ ધર્મ નથી. કેમ કે વસ્તુ નો સ્વભાવ નથી. વસ્તુ સારો ધર્મ વસ્તુ નો જે સ્વભાવ હોય તેને ધર્મ કહેવામાં આવે છે. વિતરાગ ભાવ વસ્તુનો સ્વભાવ છે, માટે તેને ધર્મ કહેવા. આ રાગ નો ભાવ એ પ્રગટ થાય છે, વસ્તુનો સ્વભાવ નથી, માટે તે ધર્મ નથી, માટે તે અધર્મ છે. ધર્મ નથી એટલે હવે કઈ વાંધો આવે એમ નથી. કરતા કર્મધિકાર ની શરૂઆતમાં કહ્યું છે કે તમે તમે આત્મા નો જે સ્વભાવ દર્શન અને જ્ઞાન એવું ભવન એનો સમયે તમે ત્યાગ કરે છે. ધર્મ નો સમયે તમે ત્યાગ કરે છે. માને છે કે મેં ધર્મ કર્યો, પણ ખરેખર તો ધર્મ નો ત્યાગ કરે છે અને અધર્મ નું ગ્રહણ કરે છે. હવે કેજી અંત આવે, માને આ અધર્મ અને માને ધર્મ. એક વેપારી એવો હતો, વેપારી દસ રૂપિયા ડઝન માલ બજાર માંથી જ્યારે હજારો ડઝન જ્યારે હજારો હોલસેલ નો વેપારી વર્ષો વેપારી દસ રૂપિયા ડઝન ની આવે, ઉધાર ની આવે દસ રૂપિયા ડઝન અને નવ રૂપિયા ડઝન વેચના હોલસેલ માં. એવો મોટો વેપાર આવ્યો, હા હા રોકે અને એવો મોટો વેપાર. આ એક અમદાવાદ માં જબરજસ્ત વેપારી છે, એને ત્યાં વકરો થાય છે કે હું જોવા જાય કે દસ નો લઈને નવ નો હોય છે, બે જોવે માણસ ની થાય છે નુકસાન. અને માને છે કે મોટો વેપાર કરવો એમ કરતા બુદ્ધિ એ પુન કરે છે, એ મિથ્યાતો નો સાથે દોષ લાગે છે. પુન છે ચારિત્ર નો દોષ, ગુણના પરિણામ ચારિત્ર નો ગુણ નથી. ગુણના પરિણામ ચારિત્ર નો ગુણ નથી પણ દોષ છે. હવે એ પુણ્યના પરિણામ ને ચારિત્ર નો દોષ જે છે એનાથી મને ધર્મ થાય, મિથ્યાતો નો મહાન દોષ લાગી જાય એને ખબર પડતી નથી. આ મંદિર સુધારીએ એમાં તો ધર્મ થાય કે ના, આરામ ધર્મ થતો આત્મા ના નિમિત્તો પ્રત્યે બહુમાન મન પરમેશ્વર પ્રત્યે આવ્યા વિના રહે નહીં, એના માટે શક્તિ છુપાવ્યા વિના એ અર્પણતા કરે. શક્તિ ને છુપાવે નહી, ભગવાન પ્રત્યે બહુમાન આવ્યા વિના રહે. અને જો બહુમાન પરમેશ્વર પ્રત્યે તને નથી આવતું અને કુટુંબ પ્રત્યે તને રાગ આવે છે તો કે છે કે ધર્મ માંથી ગયો, પુણ્ય માંથી ગયો અને પાપ માં આવી. અનાદી અનંત વસ્તુ છે અંદર, એને નિહાળતો નથી અને નજરો બહાર ફેરવા રાખે છે. આમાં આમાં ત્યાં ક્યાં આત્મા છે દેખાશે તમે આમ જોડે
જો ને લાગે
આમ અંતર માં જોડે તમે દર્શન થશે આત્મા ના. અનંત જ્ઞાનીઓ રીતે દર્શન કરીને શ્રી પરમાત્મા થયા છે. અનાદી અનંત નિત્ય ઉદય મોક્ષ ના પરિણામ પ્રગટ થાય છે અને હું તો પ્રગટ છું, પ્રગટ છું તે હું, પ્રગટ થાય છે તે હું. આ આશ્રવ બંધ ના પરિણામ જે પ્રગટ થાય એ તો હું એમાં તો મારું અસ્તિત્વ નથી. પણ આત્મા ને આશ્રે સંબંધ નજરા ને મોક્ષ પરિપૂર્ણ પર્યાય પ્રગટ થાય, પ્રગટ થાય કે હું નહીં. જે પ્રગટ છું છું નીચે ઉદય નો અર્થ ચાલે છે, આ જે શબ્દો છે એના અર્થ ચાલે છે નિત્ય પ્રગટ છું. એમ પ્રત્યક્ષ આત્મા નો અનુભવ થવા પહેલા નિર્ણય કરવા માટે આ રીતે અજ્ઞાની પ્રાણી પોતાના સ્વરૂપ નો વિચાર કરે છે. શ્રી ગુરુ જેમ ફરમાવે છે એમ પોતે નિર્ણય નિત્ય ઉદય રૂપ એટલે પ્રગટ રૂપ. આ સૂર્ય છે ને એ તો ઉદય થાય ને પાછો અષ્ટ થાય. સૂર્ય છે ને ઉદય થાય ને અષ્ટ થાય. અને ધર્મ ના પરિણામ પણ ઉદય થાય ને પાછા અષ્ટ, પછી ભલે બીજો પરિણામ ઉદય થાય ને અષ્ટ થાય, પણ ઉદયપૂર્વક પ્રત્યેક પરિણામ ઉદયપૂર્વક અષ્ટ થાય. ઉદય પરિણામ નો થાય એ ઉદય કાયમ રહે નહીં, ઉદયપૂર્વક એ પરિણામ નો અસ્ત થાય, નાશ થાય, વ્યય થાય, અભાવ થાય. અને મારો આત્મા તો નિત્ય ઉદય નું સ્વરૂપ છું, વર્તમાન પ્રગટ છું. મને કેમ દેખાતો નથી કે તું જોતો નથી, મને કેમ દેખાતો નથી કે તું જોતો નથી. તું તારા દીકરાની સામે જો આત્મા ક્યાંથી જણાય, તો આની સામે જો આત્મા ક્યાંથી જણાય, જો તો તને દેખાશે. આની સામે એટલે આત્મા ની સામે, શુદ્ધ આત્મા ની સામે જો તને, આની સામે એટલે પૈસા ની સામે. હવે ઉત્તરાય તો કે ભગવાન જે આત્મા છે ને ચોવીસ કલાક શું કરે, જો પ્રશ્ન છે ને એ દર્શન દેવાનું કામ કરે. પણ કોને કે જે દર્શન લે એને, રતિભાઈ રતિભાઈ આ પાડી વાત, ચોવીસ કલાક દર્શન દેવાનું એનો ધર્મ છે. પણ કોને દર્શન દે કે જે દર્શન લે એને. આ ખાટિયા મંદિર માં ભગવાન ની પ્રતિમા છે તો ઘણા માણસો આવેલા છે, એને બોલાવતા છે ભગવાન કે મને દર્શન કરવા આવો, દર્શન કરવા આવો, પ્રતિમા બોલાવે. પણ જે ખાડિયા મંદિર માં જાય અને દર્શન લે એને દીધા વિના લે નહીં. દર્શન દેવાનું કામ ભગવાન નું છે. આ ભગવાન નું કામ એ દર્શન દેવાનું, અને આ ભગવાન નું કામ પણ દર્શન દેવાનું. પણ કોને કે લે મારી પાસે આવજે. પણ એવા મોટા મન નો આ આત્મા છે, એક બનાવ એવો બનેલો મુંબઈ માં કરોડપતિ માણસ ભણેલા કરતા, એનો છોકરો બાર ચલો થઈ ગયો જુગાર, ને અનેક પ્રકારના ખોટા ધંધા મુંબઈ માં તો સમજી ગયા. પછી ચેક ને ખબર પડી કે આ છોકરા ને ઘર માં રાખવા જેવો નથી, પૈસા એ જશે ને આપણી આબરૂ પણ કાઢી નીકળે ને ક્યાં. ત્યારે ધ્યાન પડે ત્યાં હું કમાઈ કારક ઘર માં તને આવવાની મના. એક નો એક દીકરો, દીકરો એક અને કરોડો રૂપિયા, એમાં વર્ષ થયું, બે વર્ષ થયું ને પાંચ વર્ષ થયું, જ્યાં ત્યાં વાળો ફાયદો આયકો આ કે જ નહી. તો પછી એના વિકાસજી ના મિત્ર પાસે ગયો કે મારી મોટી ભૂલ થઈ ગઈ, મારા વિકાસજી ને સમજાવો, મનાવો અને મને અપનાવી લઈએ. મને ત્યારે પિતાશ્રી ના મિત્ર આવ્યા એની પાસે કે ભાઈ તમારો છોકરો થાયકો છે, એક ને દીકરો છે, હવે માફી માંગવા તૈયાર છે, તમે જો એ રીતે વર્તશે એમ એવો એને પશ્ચાતાપ થયો છે. તો બોલાવો છોકરો આવ્યો, ગાડીને કે ગરમ પાણી બનાવો, રસોયાને કે નાસ્તો બનાવો, ટેબલ ઉપર બેસીને તું જેમ, અને આ બધી મિલકત આથી તારી. હજુ પાંચ વર્ષ થયા પણ એને એના પિતાશ્રીને સામે નહોતું જોયું છોકરાએ. પણ જ્યાં છોકરો આવ્યો ત્યાં એને અપનાવી લીધો. એમાં ભગવાન આત્મા મોટા મનનો એટલો છે, એ પરણતી બાર અનાધિકાર થી ભટકે છે, એ પુત્ર છે. પરણતી છે રસિકભાઈ, એ પુત્ર છે, એ બાર ભટકે છે. બાર ચલો થઈ ગયું, પરણતી બાર ચલી, પરણતી બાર ચલી છે, વ્યભિચાર કરે છે પરના સંઘમાં, રાજ નો સંઘ કરીને વ્યભિચારી થઈ ગઈ પરણતી. પણ જયારે એ પરણતી કરવાનો કાળ આવ્યો ગુરુ મયા, એ પરણતી જ્યાં આત્મા ની અભિમુખ થઈ ત્યાં નાયક દેવ સર્વસ્વ એને આપી દીધું. આ બધું મારી નિધિ જેટલી છે એટલી બધી તારી છે. એમ જ્ઞાનીઓને, પ્રેમ જ્ઞાનીઓને આત્મા સર્વસ્વ અર્પણ કરી દે છે, એવા મોટા મન નો આત્મા છે. અહીંયા કે છે કે એવા આત્માના શરણમાં જા કોઈ તને શરણ નથી, કુટુંબ શરણ નથી, સમાજ શરણ નથી, મિત્ર શરણ નથી, પૈસો શરણ નથી, અરે દેવનું શાસ્ત્ર પણ તને શરણ નથી ભાઈ. તને શરણભૂત હોય તો એક તાર વાતમાં એનું શરણ લે. એ છે કે નિત્ય ઉદય રૂપ છે અને વિજ્ઞાન ધન સ્વભાવપણા ને લીધે એનો સ્વભાવ બતાવે છે કે આત્મા નો સ્વભાવ કેવો છે. જ્ઞાનમય આત્મા છે, જ્ઞાનમય આનંદમય આત્મા, વિજ્ઞાન ધન જેમાં બીજું કઈ પ્રવેશી શકે નહીં એવો વિજ્ઞાન ધન ઘટ સ્વભાવ છે. એને લીધે આ ચાર બોલ માંથી આત્મા નું એક વિશેષણ ચાલ્યું. હું એક છું એના કારણો આપ્યા કે શા માટે એક છું એના કારણો આપ્યા. હવે શુદ્ધ નિર્મમત્વ ને દર્શન જ્ઞાન થી પરિપૂર્ણ એ ત્રણ બોલ હવે પછી